ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના આઠમા અધિવેશનના આ ચોથા સેશનમાં સંચાલક અને કવિશ્રી નટવર ગાંધી, એકેડેમીના પ્રમુખ રામભાઈ, સર્વે હોદ્દેદારો, આ અધિવેશન પ્રસંગે ખાસ નિમંત્રિત કાજલ વૈદ્ય ઓઝા અને આપ સૌ શ્રોતાજન, ગઈકાલે ઉદબોધન તો હતું અકાદમીના ઉપક્રમે લોકાર્પણ પામનારા પુસ્તકોનું, પણ એમાં મેં પ્રારંભે જ વાત મૂકેલી કે જેમને ખાસ મહેમાન તરીકે નિમંત્રિત કર્યા છે એ કેટલું સૂઝભર્યું હતું અને સાચું હતું એવું આપણને તો લાગ્યું જ કાજલબેનને સાંભળીને, પણ ગુજરાતને પણ લાગે. અને જેમ સીમાડાનું સાહિત્ય છે એમ કેટલાક આવા સીમાડાના લેખકો પણ છે જેને મેઇન સ્ટ્રીમમાં મૂળ પ્રવાહની સાથે કામ કરી રહેલા લેખકો સાથે જોડાજોડ ગુજરાતી સાહિત્યની સંસ્થાઓને મૂકવા પડશે. પણ એવો જ જે વિષય સંદર્ભે મેં મુદ્દો મૂકેલો એમાં આ મુદ્દો હતો કે સીમાડાનું સાહિત્ય, સાહિત્યના સીમાડેથી આ વિષય હેઠળ જે ત્રણ વિષયો આવરી લેવાયા છે, પારસીઓનું, સંત સાહિત્ય અને બીજું જે સીમાડાનું સાહિત્ય છે જેના વિશે મારે વાત કરવાની છે, આ વિષય પણ ઘણો મહત્વનો છે. લગભગ નટવરભાઈએ કહ્યું તેમ બહુ પ્રારંભથી બનતું આવ્યું છે, આજે બન્યું એવું નથી. ઉપેક્ષા કરવાનું કારણ પણ લગભગ કંઈ હોતું નથી, એવું કંઈ નથી હોતું કે આને દૂર જ રાખો, પ્રવેશવા જ ન દો. કોણ કોને દૂર રાખી શકે છે? કોઈ કોઈને દૂર રાખી શકે નથી. સાહિત્ય તો એક સ્વાયત્ત, એક પૂજળો દીવો છે જે તેજ પાથરે છે, પણ એ તેજથી વંચિત રહી જાય એવું વાતાવરણ, એવી કોઈ શક્યતા હોતી નથી, એવી કોઈ સંભવિતતા હોતી નથી. એટલે પછી એમને ત્યાં રાહ જોતું પડ્યું રહે છે. આ જે પડ્યું રહે છે એ કરુણતા એ સાહિત્યની છે, એ નિયતિ એ સાહિત્યની છે, એ જૂથની છે કે પહોંચી ન શક્યું, એને કોઈ પહોંચાડી ન શક્યું, કોઈ પહોંચાડવા વાળો ન મળ્યો, એને કોઈ પ્લેટફોર્મ ન મળ્યું. પણ આ એક ઘટના બની અહીંયા કે આવું જે સીમાડે પડેલું સાહિત્ય છે, દૂર સુદૂર સાહિત્યના ઇતિહાસની સીમામાં, સાહિત્યના ઇતિહાસના મૂળ પ્રવાહમાં એ તરી નથી શક્યું, વહેતું નથી રહી શક્યું, પહોંચી શક્યું નથી, પહોંચાડવામાં આવ્યું નથી, અને દૂર રાહ જોતું એનો પ્રકાશ તો પાથરી રહ્યો છે. તો એ સાહિત્ય, એના વિશેની વાત થાય અને એમાં સમય પણ આટલો ફાળવવામાં આવે, આ વસ્તુ જ મને તો ખરા અર્થમાં સાહિત્યિક લાગે છે. અમારે ત્યાં પણ સાહિત્ય પરિષદના અધિવેશનો અને બધું થાય છે, પછી બધું બહુ ટૂંકાવી દેવાય છે, ગળા ટૂંકો એ મળી જાય છે બેઠકોને, કેટલીક બેઠક તો પણ રદ પણ પછી થાય. ત્યારે અહીંયા હું જોઉં છું તમે સૌ આટલી મોડી સાંજે પણ નિરાંતથી જે સંખ્યામાં સવારે હતા એ સંખ્યામાં સાંજે અત્યારે પણ બેઠા છો, તમને સૌને આ માટે હું અભિનંદન આપું છું જે નિષ્ઠાથી. જ્યારે પત્ર મેળો ત્યારે હતું કે આ સમય પત્રક મેળો ત્યારે આ તો છેલ્લી બેઠક અને એમાં સાવ છેવાડાના સાહિત્યની પણ આ છેવાડાની બેઠક કોણ હશે, પણ ખરેખર તમે મારો જે કાલ્પનિક ભય હતો એ એટલો ખોટો ઠેરવો, હું એમ કહીશ કે 100% ખોટો ઠેરવો, આમાંથી 2-5% પણ ઓછા થયા. આ વસ્તુ જ તમારી સાહિત્ય પ્રીતિની દ્યોતક છે અને આવી સાહિત્ય પ્રીતિ જેના હૃદયમાં ધરબાયેલી છે એવા મિત્રો સામે મારે વાત મૂકવાની છે, એટલે મને વિશેષ આનંદ છે. હું જે મુદ્દો આપની સામે મૂકવાનો છું આ પ્રસંગે ખાસ એ છે કે બહુ પ્રારંભથી એટલે કે 1800 50 પછી અરવાચી સાહિત્યના ઇતિહાસની સાથે સાથે જે કોઈ અભ્યાસીઓએ વિચાર કર્યો એમાં કૃષ્ણલાલ ઝવેરી, મુનશી અંબાલાલ બુલાખીરામ આ બધાએ પોતપોતાના લેખમાં, પોતપોતાના નિબંધોમાં, પોતપોતાના ગ્રંથોમાં આ ધારાની જિકર કરી. એમણે દિશા પણ નિર્દેશે. મુનશીએ ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચરમાં કીધું છે, ધ કન્વર્ટેડ કોમ્યુનિટી ઓફ ગુજરાત ઇન થાઉઝન્ડ્સ ઓફ પોએટ્સ, હંડ્રેડ નથી કીધું એમ, હજારો કવિઓ આ કન્વર્ટેડ કોમ્યુનિટીના છે એના તરફ પણ ભવિષ્યમાં આપણે લક્ષ્ય આપવું પડશે. કૃષ્ણલાલ ઝવેરીએ પણ કીધેલું, અંબાલાલ બુલાખીરામે પણ કીધેલું, પણ આ વાતને પરદેશના વિદ્વાનોએ લક્ષ્યમાં લીધી અને એમણે કન્વર્ટેડ કોમ્યુનિટીના કવિઓ એકત્ર કરવા, એના વિશે સંશોધન કરવું એ કામ થયું. પરદેશમાં જેને લિટલ ટ્રેડિશન કહે છે એ હેઠળ ખૂબ કામ થયું, પણ આ પરદેશમાં થયેલા કામને પણ ગુજરાતના અભ્યાસીઓએ, સંશોધકોએ આ છેલ્લા 50 વર્ષ દરમિયાન કે 60 વર્ષ દરમિયાન લક્ષ્યમાં પણ લીધું નથી. છેલ્લા એક દાયકાથી હું 15 વર્ષથી હું એના તરફ એકદમ સભાન બનીને આ ધારાના સાહિત્ય માટે એને એકત્ર કરવા માટે, એનો અભ્યાસ કરવા માટે અને કઈ રીતે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એક ભાગ છે એ સ્થાપિત કરવા માટે ક્રિયાશીલ છું, અને એ ક્રિયાશીલ છું એની નોંધ ગુજરાતમાં લેવાય પણ છે, ગુજરાતમાં પરિચય પણ એ રીતે અપાય કે ગુજરાતની જે મધ્યકાલીન ધારા જે આજ સુધી અસ્પૃશ્ય હતી એના વિશે કામ કરે છે. બસ કામ કરે છે એમ કે છે, પણ તમે જે કામ કરો છો એ મૂકો, એની વાત કરો, એના માટેનું નોતરું પાઠવવાની કોઈ પાસે સમયાવધિ નથી. એક દૂર દૂર દરિયા પારની એક સાહિત્ય એકેડેમી આવો વિષય જે પસંદ કરે છે એમાં એનું જે કમિટમેન્ટ છે, એની જે નિસ્બત છે, એની જે કન્સર્ન છે એ એમાંથી પ્રગટ થાય છે. અને મને ખૂબ આનંદ છે કે આવી વાત આવા મર્મીઓ સમક્ષ કહેવાની મને તક મળી છે. આ ધર્માંતરિત પ્રજા એટલે મધ્યકાળની અંદર ગુજરાતમાં જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરિવર્તનો આવ્યા, રાજકીય પરિવર્તનો આવ્યા, એમાં મુસ્લિમો અહીંયા, મુસ્લિમો શાસન કરવા માટે આવ્યા હતા. એ કઈ અંગ્રેજોનો જે વેપાર કરવાનો હતા એને તો અહીંયા શાસન કરવું, એટલે સ્થાપત્યથી માંડીને, વેપારથી માંડીને, સમાજ જીવનથી માંડીને, રાજકીય પરંપરાથી માંડીને એક એક બાબતમાં એમણે એટલો બધો પ્રવેશ કર્યો, કાળજીપૂર્વક, સૂઝપૂર્વક એવી રીતે સ્થાપિત થયા, સ્થિર થયા કે ગુજરાતના ઇતિહાસનું મુસ્લિમ શાસકોનું આવવું, એનો પ્રભાવ, એનો પ્રસાર એક મોટું પ્રકરણ છે. અને આને કારણે એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિના સંપર્કમાં આવે છે, સંસર્ગમાં આવે છે, જોડાણ પામે છે, એટલે પ્રભાવિત થયા વગર રહે જ નહીં. તમે ગમે તેટલા નેગેટ કરતા હો, નકાર કરતા હો, દુશ્મન તમે માનતા હો, તો પણ એના થોડા કેવા કામ હોય કે જે તમને સ્પર્શી જ જાય. અને આપણે તો દુશ્મનની બિલાવરીને પણ બિરદાવનાર, એના હૃદયને પણ સોંપનાર એવી આ પ્રજા હતી, મોકળા મનવાળી. અને એટલે ગુજરાતમાં માત્ર જિયોગ્રાફિકલી અહીંયા આવું સરળ હતું કોઈ એવા એમ નથી, અહીંયા રિસેપ્ટિવિટી જે હતી, અહીંયા જે મોકળાશ હતી મનથી, એ પણ આ લોકોને ખૂબ અનુકૂળ હતા. એની ઉપર જ પ્રદેશમાં કામ થયું છે. વાય ધીસ પીપલ ચૂઝ ગુજરાત, પછી સંત હોય કે રાજ્ય હોય કે વેપાર હોય, કેમ? એ પ્રજાની જે એન્થ્રોપોલોજીના માણસો જે કામ કર્યું છે એને કારણે ગુજરાતી પ્રજાની જે વંશ પરંપરાનો હિસ્ટોરિસિટીના સંદર્ભે જે એને વાત કરી છે એ વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે આ લોકોને કેટલી બધી અનુકૂળતા હતી. અને એને કારણે એ આવ્યા ત્યારે એની સાથે માત્ર વૈદો જ લાવ્યા એમ નહીં, રસોઈયા જ લાવ્યા એમ નહીં, સ્થપતિઓ જ લાવ્યા એમ નહીં, સાથે સાથે ધર્મગુરુઓ પણ લાવ્યા. પોતાના છોકરાઓને, પોતાના મિત્રોને, પોતાના સમાજનો ઉપદેશ દેવા નહીં, આપણે તો અહીંયા આવીએ તો આપણા ધર્મગુરુને આપણા સમાજ પૂરતા સીમિત રાખીએ, આપણા દાયરામાં જ બધ રાખીએ, એકદમ વર્તુળમાં આપણે એને રાખીએ, બાંધી રાખીએ, બીજા કોઈ આવી પણ ન જાય, બીજે ક્યાંય જાય નહીં, એની કાળજી લઈએ. પણ આ લોકોએ તો ધર્મગુરુને એમ કીધું કે આપણા ધર્મથી ગુજરાતને પરિચિત કરો, એને ખ્યાલ આવે આપણે શું છીએ. અને આ ધર્મગુરુઓ પણ કઈ એવા નહોતા કુક મંડુક વૃત્તિ વાળા. આ મુસ્લિમ ધર્મગુરુની વાત કરું છું, દાઈની વાત કરું છું, સૈયદોની વાત કરું છું, એ કોઈ એવા નહોતા સંકુચિત વૃત્તિ વાળા. એને અહીંયા આવીને એ તો અરબી જાણતા હતા, એ તો ફારસી જાણતા હતા, એની પાસે તો ગુજરાતીનું સંસ્કૃતનું જ્ઞાન પણ નહોતું. પણ એ ધર્મગુરુ અહીંયા આવીને સંસ્કૃત ભાષા શીખી, વેદ ઉપનિષદનું અધ્યયન કર્યું અને ગુજરાતી ભાષા પણ શીખી. શીખી એટલું જ નહીં, ગુજરાતીમાં ઉપદેશ આપવાનું, ગુજરાતીમાં કવિતા કરવાનું પણ એને શરૂ કર્યું. અને એને કારણે ગુજરાતી ભાષામાં લખેલી એમની રચનાઓ એ મધ્યકાળ ગુજરાતી સાહિત્યનું એક તેજસ્વી પ્રકરણ છે. પણ એના તરફ આપણે બહુ લક્ષ્ય આપ્યું નથી. આખા મધ્યકાળના ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જૈન કવિ શાલીભદ્રથી શરૂ કરીને નરસિંહ મહેતાથી માંડીને દયારામ સુધી આપણે આવીએ, તમને ક્યાંય કોઈ મુસ્લિમ મોટો કવિ જેને નરસિંહને લગોલગ બેસાડવો પડે, જેને અખાની બાજુમાં સ્થાન આપવું પડે એવી પ્રતિભા ધરાવતા મુસ્લિમ કવિઓને પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે સ્થાન આપ્યું નથી. આ હકીકત છે. એ લોકોનો આ પરિશ્રમ, એ લોકોનું આ જ્ઞાન સંચય કરવાની વૃત્તિ અને આપણા જ્ઞાનથી પ્રભાવિત થઈને મોટાભાગના જ્ઞાતિ જૂથોને કેપ્ચર કરીને એની સાથે સંપર્ક કરીને એમણે જે ઉપદેશ આપ્યો, પરિણામે આખા જ્ઞાતિ જૂથો કન્વર્ટ થયા, ધર્માંતરિત થયા, આપણે દેશી ભાષામાં વટલાયા એમ કહીએ છીએ. એમાંથી લોહાણામાંથી ધર્માંતરિત થયા એ ખોજા કહેવાય. મુસ્લિમો એને મુસ્લિમ તરીકે તો રાખ્યા, તમે જુઓ આ સ્થિતિ હતી. અને હિન્દુઓ એ તો સ્વીકાર્યા હતી, અહીંથી તો નીકળી ગયા. બ્રાહ્મણો હતા એ વોરા થયા, હજી પણ વોરાની અટક ત્રિવેદી ત્રવાડી જાની દેવધર બધી હોય છે. લોહાણાની પણ મોટાભાગની અટકો ખોજા એમને રાખી છે. ખોજામાં તો એક નામ હિન્દુ પરંપરાનો અને એક નામ મુસ્લિમ પરંપરાનો એમ હોય છે, રજબ અલી ધારશી પીરાણી એમ અટકવા. પણ આ ખોજાઓ આ વોરા મોલે સલામ ક્ષત્રિયોમાંથી જે ધર્માંતરિત થયા મોલે સલામ ગરાસિયાઓ કહેતા, ખેડૂતમાંથી બટલાયા એ મુમના, ભરવાડમાંથી ધર્માંતરિત થયા એ મતવા, બારોટમાંથી મીર, આ જે આખી ધર્માંતરિત પ્રજા ગુજરાતમાં અસ્તિત્વમાં આવી. ખોજાને તો મસ્જિદ પણ હોતી નથી, જમાતખાનું હોય છે. એ નમાઝ પઢી એમ કહેતા નથી, દુઆ પઢી એવું કહે છે. સલામ અલેકુમ કહેતા નથી, યા અલી મદદ એમ કહે છે. આ સ્થિતિ છે. પણ આપણે તો એને હિન્દુ નથી એમ કહીને આપણાથી દૂર રાખ્યા, આપણાથી અળગા રાખ્યા, લગભગ એની સાથેનો સંપર્ક લગભગ તૂટી ગયો. અને ભાગલા પાર્ટીશન પછી તો સાવ તૂટી ગયો. પાર્ટીશન પહેલા બધા સંશોધકો કહી કીધું મુનશી આદિ કે આ બધું થવું જોઈએ, પણ પાર્ટીશન પછી તો એમ જ માની લીધું કે આ બધી હવે કામગીરી પાકિસ્તાને કરવાની છે, આપણે સંશોધનમાં સાહિત્યમાં આને રાખવાના નથી. અને ત્યાંના લોકો એમ કીધું કે આ તો બધા ગુજરાતના છે, આપણા ઇતિહાસમાં આપણે એને સ્થાન આપવાનું નથી. આ સ્થિતિમાં આ જે ધર્માંતરિત પ્રજા છે, ખોજા વોરા મુમના મોલે સલામ મતવા મીર, એના માટે આપણે લક્ષ્ય જ ન હોય. અને સીમાડામાં એક બાજુ બીજી એ મોટી વસ્તુ એમની કે આ લોકોનું સાહિત્ય ગુજરાતીમાં છે, પણ એની લિપિ એરેબિક છે. એટલે ગુજરાતી પદ હોય પણ આપણે કેમ હિન્દીમાં દેવનાગરીમાં લખીએ, અમે આવ્યા નથી એમ કે આપણે હિન્દી લિપિમાં લખીએ, અથવા અંગ્રેજી લેટિનમાં લખીએ છીએ, આપણે ગુજરાતી જ લખીએ પણ અંગ્રેજીમાં લિપિમાં લખીએ, એમ આ પદ સાહિત્ય એરેબિક અથવા ફારસીમાં લિપિમાં છે. ગુજરાતી ભાષાની કૃતિ પણ લિપિ એની સ્ક્રિપ્ટ એરેબિક હોવાને કારણે અરબી લોકોને આ ગુજરાતી લાગ્યું, એરેબિક જાણનારાઓને, એટલે એણે એના વિશે વાત ન કરી. અને ગુજરાતના લોકોને તો અરેબિક લિપિ આવડતી નહોતી, ફારસી લિપિ આવડતી નહોતી, એટલે આ ગુજરાતી નથી એમ માનીને એને દૂર રહી. પણ આ આખું સાહિત્ય કંઠસ્થ પરંપરામાં જયારે આપણે સાંભળીએ અથવા તો ગુજરાતી અને અંગ્રેજી લિપિમાં સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સાહિત્ય કેટલું ગુજરાતી છે. એમાંની વોકેબ્યુલરી, એમાંનું ડિક્શન, એમાંના શબ્દો, એમાંના મૂલ્યો, એ બધા ભારતીય સંસ્કૃતિથી અનુપ્રાણિત છે. આખરે જેમાંથી ધર્માંતરણ પામ્યા છે અને જેમાં ધર્માંતરિત થયા છે એટલે એમનું પણ એને કેટલુંક સ્વીકાર્યું અને કેટલુંક છૂટે જ નહીં. જે મૂળ છે, જે રૂપ છે, જેનું લોહી છે, એની નસમાં વહે છે, એ સંસ્કૃતિને તો છોડી જ ન શકે કોઈ પ્રજા. આજે હજારો વર્ષ સુધી એ પ્રજાએ એના વંશ પરંપરાગત એના જે જીન્સ, એના લોહી વહે છે એના શરીરમાં, જે એ તો ભારતીય છે. અને આ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો, ભારતીય સંસ્કૃતિની માવજત જેટલી તીવ્રતાથી આ ધર્માંતરિત પ્રજાએ કરી છે એટલી તીવ્રતાથી કદાચ હિન્દુ સંસ્કૃતિમાં પણ જળવાઈ નથી. આજે તમે મતવા લોકોને મળો, ભરવાડ માંથી જે વટલાયા અને મુસ્લિમ કહેવાયા, એ ગાયની પૂજા કરે, સવારમાં ઉઠીને ગાયને ચાંદલો કરે. આપણે કહીને ગાય હશે તો આપણે ચાંદલો કરવાનું છોડી દીધું છે. બોળ ચોટને દિવસે આપણે માત્ર ગાયની પૂજા કરીએ, ગાય હોય તો એને ખરીએ, એને પૂછે, બધું આવા પિતૃ બધા કામમાં કરીએ. બાકી ગાયને પૂજાના ચિહ્ન તરીકે માત્ર છબીમાં જ રહી છે. પણ હજુ એટલું જ નહીં, પૂનમને દિવસે દૂધ વેચે નહીં, ગાયને જ પાઈ દઈએ, વાછરાને પાઈ દઈએ અથવા વહેંચી દઈએ બધાને. આ દૂધ એક દિવસ ન વેચવું એ આપણી સંસ્કૃતિ હતી. પણ આપણે તો કેમ દૂધ વધુ હવે મેળવી શકીએ, એવા ઇન્જેક્શન આપે છે ગાયો, એને એને આવમાં એના આંચળમાં પીડા થાય છે. પણ આપણે આ ભૌતિકવાદી સંસ્કૃતિ કે બધા પ્રભાવિત થયા કે ભારતીય સંસ્કૃતિને એક બાજુ મૂકીને એને વિવિધ પ્રકારના ખોરાક, ખાણ, ઇન્જેક્શન આપીને વધુ વધુ દૂધ મેળવતા થયા. કોઈક દિવસ એનું દૂધ એને પાઈ દેવાનું તો આપણે સાવ ચૂકી ગયા. અને આ મતવાના મણિયારા રાસ, આ મતવાની ગાય પ્રીતિ, દૂધ ઢોળવું હતું માથે ચડાવે. આજે બસ સ્ટેશનમાં તમે કંઈક જુઓ, એ ભરવાડનો ડ્રેસ ન પહેર્યો હોય, મુસ્લિમ પોશાકની મહિલા એના બોઘણામાંથી દૂધ ઢોળાય તો એ આમ માથે નાખે ચડાવે. તમે એને મુસ્લિમ નહીં કહી શકો, તમારે ભારતીય કહી દીધું. સંસ્કૃતિ જેની એ પ્રજાને આપણે, એ પ્રજાના સાહિત્યને આપણે લિપિને કારણે એને આપણી પાસે છે. લિપિ એની એરેબિક, પણ હકીકતે તો એ છે એ લિપિ એરેબિક છે. પણ ખોજાઓની તો લિપિ પણ એરેબિક નથી, પણ એણે પોતે ખોજકી લિપિ ઊભી કરી, એટલે સિંધી અને કચ્છીનું મિશ્રણ કરીને લિપિ ઊભી કરી, એટલે એ ખોજકી સ્ક્રિપ્ટમાં જળવાયું. ખોજા તો એટલા બધા મને ભારતીય લાગ્યા છે કે એણે અરેબિક ફોર્મ ગઝલ ન લીધું ગાવા માટે, નસીહત ન લીધું, કસીદાઓ ન લીધા, એને ગિનાન નામનું નવું ફોર્મ ઊભું કર્યું જે ભજનની નજીક છે, પદની નજીક છે. તમે કલ્પના તો કરો કે જે મુસ્લિમ સંતો ઈરાનથી આવ્યા હતા એણે ગઝલ સ્વરૂપમાં સાહિત્ય રચવાને બદલે ગરબી રચી, પદ રચ્યા, આખ્યાનો રચ્યા, ભજનો રચ્યા. ગુજરાતીનો વધુ વધુ પ્રભાવ આખો જ પીર લોકો છે. પણ આખી પીર પરંપરા જે 14મી શતાબ્દીથી આવી, નૂર સતાગુ, સદગુરુ નૂર તરીકે ઓળખાય, પીર શમ્સ, સદગુરુ નૂર, પછી પીર શમ્સ, પછી હસન કબીર પીર, સદરુદ્દીન પીર, ઇમામ શાહ. ઇમામ શાહ તો એટલા બધા સ્વીકૃત હતા, એની સાથે રબારી અને બધા પટેલ બધા જોડાયા કે એમાંથી પીરાણા પંથ આખો અસ્તિત્વમાં આવ્યો. અને પછી ઝઘડા થયા, ઇસ્માઇલીઓ કે અમારા છે ઇમામ શાહ, રબારી કે અમારા છે, અને અંતે એ રબારીઓના ઇમામ શાહ થઈ ગયા. ઇમામ સાહેબ કીધું એના દીકરાએ કે ના મારે અહીંયા લોકો સંસ્કારી તો ખોજા પીર ગુજરાતી સંસ્કૃતિથી સંસ્કારિતાથી એવા પ્રભાવિત થયા કે ખોજાઓને ઇસ્લામને મુસ્લિમને છોડીને એને સ્વીકાર્યું આ રબારી જ્ઞાતિ સાથે રહેવાનું. એને કન્વર્ટ કર્યા વગર પીર પોતે કન્વર્ટ થઈને પીરાણા બન્યા. આ સ્થિતિ ઉભી થઈ છે પણ એના ઇતિહાસની નોંધ લેવાય નથી. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનું તેજસ્વી પ્રકરણ આ ધર્માંતરિત પ્રજા અને એના સંતો છે. એમાંના એક સંત જે વોરા થઈ ગયા એ શેખ સાદિક અલી સાહેબ. તમે એમના જીવન જોવો તો એ આપણા સંતોની જેમ જ દૂર એક ઝૂંપડીમાં રહેતા હોય, મસ્જિદ હોય ત્યાં નમાઝ પઢાવતા હોય, નમાઝ શીખવતા હોય, કુરાનની આયાતો શીખવતા હોય અને આવા પદ રચતા હોય, પદ ગાતા હોય અને ખેતી કરતા હોય. જવ અને જવ થાય પાછા પક્ષીઓને ચણ નાખે, ગાયોને ખવડાવે, પ્રાણીઓને પશુને ખવડાવે. આ આ એનું સેવા કાર્ય. ત્યાં એક ફકીર આવ્યા બે, એટલે ત્યાં આવે ફકીરો ફરતા ફરતા, એટલે આપણે જેમ કોઈ હનુમાનના મંદિરે ઉતરે તે મસ્જિદમાં ઉતરે. પછી ઉતર્યા અને જમવાનો સમય થયો એટલે ફકીર ને કીધું કે ત્યાં ગામમાં મળે છે જમવાનું, જાઓ. તો કે તમારે નથી આવું? ના, હું તો અહીંયા જમીશ. પેલા જે સાદિક અલી છે એને એમ કીધું. એટલે પેલા ફકીરના મનમાં થયું કે અહીંયા નહીં સારું હોય પણ આપણને કીધું એટલે જઈએ. એટલે ત્યાં તો બહુ સારું મળ્યું, સેવ ને બધું, ખીર ને. એટલે થયું આનાથી પણ સારું હશે એની પાસે, સાદિક અલી પાસે, કે આપણી સાથે જમવાના આવ્યા. બીજે દિવસે કુતૂહલ તો દરરોજ થયું, પણ ત્યાં પૂછ્યું કોઈ કે આ સાદિક અલી કેમ અહીં જમવા નથી આવતા? તો કે આ તમને જે જમાડે છે ને એ એના છોકરાઓ છે, એના છોકરા બધાને દાવત આપે છે, જે કોઈ એને જમવું હોય એને જમાવે છે. એટલે વળી પાછા પેલા ફકીરને થયું કે એના છોકરાઓ દાવતમાં જો પણ આવું જમાડતા હોય તો એના પિતાને કેવું સરસ જમવાનું મોકલતા હશે, અને એ તો ભારે સરસ હશે, પણ શું થાય? આપણે તો અહીંયા જ રહેવાનું છે, આપણે તો અહીંયા જ ખાવાનું છે. એટલે વળી બીજે દીએ પૂછે છે કે તમે શું જમો છો, તમે કેમ આવતા નથી? કે ના, હું તો અહીંયા જ જમું છું. તો ક્યાંય દેખાતું તો નથી? કે ના, આ પેટીમાં છે, પતરાની પેટી હોય, પટાડી એમાં છે. ફકીરે જોયું કે એને તો તાળું મારેલું, જોવું તું કે આમાં કઈ કાજુ બદામ એ બધું હશે, જોઈએ આપણે થોડું બધા ખાઈએ એમાંથી લઈને થોડું. એટલે પછી એની ઉપરથી આખી નસીહત રચી છે. એ પૂછે છે, ચોર થી આટલું ડરતા થા, એક પટાણી તે પર તાળું ધરતા હતા. તમે શું આ ફકીરને ચોર માનો છો? અથવા મસ્જિદમાં કોઈ આવે ને તમે ચોર માનો છો કે આ પટાણી પર તાળું ધરો છો? પછી રામ જવાબ સાદી કરી જાય, ઘરના છોકરા અહીંયા આવી ઘીને ખાંડ મલાવે છે, જડું છું તાળું એ ખાતી કે અલીને લુખું ભાવે છે. મારે તો લુખો જવનો લોટ પાણીમાં નાખી પીવો છે. મેં જે જવ વાવ્યા છે, જે જવ હું પક્ષીઓને ચણમાં નાખું છું, એ જવ મેં ઘંટલાથી દળ્યા છે, એનો લોટ પાણીમાં નાખી પીને મારો હું સમય પસાર કરું છું, ભક્તિ કરું છું. પણ ઘરના છોકરાઓમાં દળેલી ખાંડ નાખી જાય છે, ઘીનું મોણ દઈ જાય છે કે બાપાને થોડું ઘી અને ખાંડ પીવું. ઘરના છોકરા અહીંયા આવી ઘીને ખાંડ મિલાવે છે, જડું છું તાળું એ ખાતી કે વલી આજે લોકો શબ્દ એમાં જે સાદગી, એમાં જે સાદા, એને જે નસીહતો લખી છે, સજાવો છો આ જિસમને. જો શબ્દો એક આવ્યો ઇસ્લામી, સજાવો છો આ જિસમને ઝરને ઝેવરથી. તમે આ દેહને ઝવેરાત ને ઘરેણાથી સજાવો છો, સજાવો છો આ જિસમને ઝરને ઝેવરથી. જરા વિચાર તો કરો એની ખસ્તા હાલત પર, તમે એની ક્ષણ ભંગુરતાનો તો વિચાર કરો. નરમ તળાઈ કહાં અને કહાં તમે યાદ. તમે જો આખી આખું એનું ગુજરાતી ભાષાનું જે પોત જુઓ, નરમ તળાઈ ક્યાં અને કહાં તમે યારો, કબરની ગોરમાં સુશો એક કરવટ પર. કબરની ગોરમાં તો તમારે એક પડખે સુવાનું છે, અને આ તળાઈમાં તળાઈ નિષ્કુળાનંદે વાપર્યો છે ગાડલા માટે. નરમ તળાયિકા સજાવો છો આ જિસમ ને જર ને જેવરથી, જરા વિચાર તો કરો એની ખસ્તા હાલત પર. કબરની ગોરમાં અંધારમાં એને કીડા ખાશે. આ તમારા દેહને કીડા શું એને આ પાવડર લાવતું લગાવો. આ જે સંદેશ આવ્યો છે નસીહતના માધ્યમથી, આ પદના માધ્યમથી, એને જે કવિતાઓ રચી છે એમાંથી દ્રવે છે સાદગી, એમાંથી દ્રવે છે ભારતીય જીવન મૂલ્યો, એમાંથી દ્રવે છે સંસ્કૃતિ, અને એમાંથી દ્રવે છે દેહની ક્ષણભંગુરતા. આ જે ક્ષણભંગુરતાનું મૂલ્ય ધર્માંતરિત પ્રજાના પીરો એની જે કવિતામાં આપ્યું છે એ એટલું બધું પ્રભાવક રીતે આપ્યું છે કે એ પ્રજાને પણ એમ લાગે છે કે ના, આ ક્ષણભંગુર છે, આ બધું કરવાનું નથી. એમ કહીને ધીરે 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 સમગ્ર સમાજને આ ભૌતિક સંપત્તિ સુવિધા સુખ એનાથી એક બાજુ કરીને વિતરાગ તરફ, સાદગી તરફ, સાદાઈ તરફ દોરી જવાનું એક બહુ મોટું સેવા કાર્ય આ મુસ્લિમ પીર લોકોએ કર્યું છે, મુસ્લિમ સંતોએ કર્યું છે, અને એની કવિતા એ મધ્યકાલીન ગુજરાતી ભાષાનું એક બહુ મોટું પ્રકરણ છે. એનું ગ્રામેટિક ફોર્મેશન પણ સમજવા જેવું છે. જ્ઞાનના પેલા ખોજકી ઉપર ઘણું બધું કામ કર્યું ઇસ્માઇલી ઇન્સ્ટિટ્યૂટમાં બધી જગ્યાએ. એનું ભાષાકીય પોત પણ એટલું ઉત્તમ પ્રકારનું છે. એમાં જે મહિમા કર્યો છે પીર લોકોએ, એ મહિમા કર્યો છે ગુરુનો કર્યો છે. સદગુરુ પીરની એક રચના છે, એ જી સદગુરુ પધાર્યા તમે જાગજો રૂડા મુનિવર ભાઈજી, 68 તીર્થ ઘરને આંગણે ગંગા જમનાસુ ભરિયાજી, નાયા તે નિર્મળ થયા કુડા નર ફરીથી વેગળા થયા. આમાં ક્યાંય મુસ્લિમ કે મસ્જિદ કે આવતું નથી. ગંગા જમનાનો રેફરન્સ આવે છે, 68 તીર્થની વાત આવે છે. તમને એમ જ લાગે કે આ કોઈ મધ્યકાલીન ગુજરાતી ભક્ત કવિએ રચેલી રચના છે. પણ એમાં એજી નૂર સતાગર બોયલા વિનતી, આ બધી ટિપિકલનેસ છે. ખોજા કવિઓની એક વિશિષ્ટ એવી પદ રચનાની તરાહ છે. વિનતી આ મારો ઉપદેશ છે, હું બોલ્યો છું. અને પછી કે છે સાંભળો ગત જમાતજી, એને જમાત કે. અને આ જમાતનો સંદર્ભ પણ નાથ સાથે છે, નાથપંથ સાથે છે જમાત. તો આ જમાત એટલે કે સિદ્ધની ઘણી બધી પરિભાષાઓ, બૌદ્ધની અને નાથની ઘણી બધી પરિભાષાઓ ઇસ્માઇલી એટલે કે આ ખોજાના ધર્મગુરુએ અપનાવેલી છે. એની તો કૃતિ પણ મળે છે, જેના પર થોડા વખત પહેલા મેં કામ કર્યું, રાજા ગોવર્ચંદનો આખ્યાન એટલે ગોપીચંદની કથા. કે આ તને જે સામે રાખનો ઢગલો દેખાય છે એ ગઈકાલે તારો પિતા. તું જે આ જોઈ રહ્યો છે ને સામે, એ રાખનો ઢગલો છે ને ના, એ ગઈકાલે તારો પિતા હતો, અને તું પણ આવતીકાલે કદાચ. આ એક મા એના દીકરાને કહે છે, એટલે પછી ગાવું પડે છે જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેરો વૈરાગ્યજી. પુત્રને વૈરાગ્ય તરફથી પ્રેરનાર કોઈ હોય માતામાં તો એકમાત્ર ગોપીચંદની માતા છે. માતાને તો આસક્તિ હોય પુત્ર સંપત્તિવાન બને, પુત્રવાન બને, ધનવાન બને એવી આશા હોય. પણ આ ગોપીચંદની માતાએ કહેવી છે અને એની ઉપર કાવ્ય રચે છે ઇસ્માઇલ. ત્યારે આ જોઈએ છે ત્યારે ખ્યાલ આવે છે કે આ આ બધા પીરના અભ્યાસ થવા જોઈએ, અને એને કારણે એ ભલે આજે દૂર રહ્યું, સીમાડે રહ્યું, પણ આવતીકાલે કદાચ એ આપણા અભ્યાસનો વિષય બનશે. એક જે ગરબી રચી છે એમાં કહે છે, એમાં બધી જ પરિભાષાઓ ખેતીની વાપરી છે. એ જે ગોજાએ વાપરી છે, ધનાએ વાપરી છે, કબીરે જે મણકરની પરિભાષા વાપરી છે, એમ અહીંયા કે છે માહે વર્ષે અમરત નૂર. એક નૂર શબ્દ જ માત્ર ઇસ્લામિક આવ્યો, માહે એટલે અંદર. ક્યાંક ક્યાંક શબ્દો આવા વાપર્યા છે, બાકી અમૃત એમાં તે જ વરસી રહ્યું છે. કે કુદરતી ખેલ જોરે લોર, કે પડ રાતા બળદ બે ચાર, કે રાસે રાખ જોરે લોર. બળદ છે પણ એને તમારે કંટ્રોલ, આખું રૂપકાત્મક છે, ફિલોસોફિકલ છે. આખી રચના જયારે વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે કેટલું મેટાફોરિકલ ડિક્શન ની અંદર પણ આ કવિ શું કહી જાય છે. તમે ખેત્ર ખેડો કિરિયા સાર કે વીરત વાવ જોરે લોર, તમે પાપના પડદા મેલો દૂર કે ચિત્તમાં હે ચેત જોરે લોર, એમ કરીને જે ગરબી રચી છે એ ગરબીમાંથી પસાર થઈએ ત્યારે ખ્યાલ આવે કે એમાં જે ઉપદેશ છે એ ઉપદેશ હકીકતે તો ભારતીય સંસ્કૃતિથી અનુપ્રાણિત છે. એકમાં તો સંબોધન કરે છે, સખી મહાપદ કેરી વા કોઈક જાણે. આ મહાપદ પામ્યા મહાસુખ માણે એ બહુ જ પરિભાષા છે. નરસિંહમાં પણ આવી છે, માઈ પીડા તે મહાસુખ માણે. મહાસુખ મહાપદ આ બધી પરિભાષાઓ, પણ એમાં એટલી બધી પ્રયોજાણી છે કે એને કારણે આપણને એમ લાગે છે કે આ કવિઓ પણ ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિથી પૂરેપૂરા. ત્રીજી એક બહુ જ મહત્વની વસ્તુ લક્ષમાં આવી, તે ઇસ્માઇલી પ્રજાએ દસમા અવતાર તરીકે અલીને સ્વીકાર્યો, અલી, અને એમાં પાછા નકલંક એવું એને નામ આપ્યું, નકલંક અલી. એટલે અલી અને નકલંકની ઇમેજ આખી અલીમાં રોપીને એટલું બધું, એની પર ડોમિનિક શિલાખાન ને બીજા લોકો એટલું બધું કામ કર્યું કે કઈ રીતે આ કન્વર્ટેડ કોમ્યુનિટી પાછી રામદેવ પીર નિમિત્તે, નકલંક નિમિત્તે હિન્દુ તરફી આવી રહી છે એના પણ અભ્યાસ થયા છે. એને દસમો અવતાર માનીને દશાવતાર ચરિત્ર પણ એમાં લખાયું છે. આ બધી બાબતોમાંથી પસાર થઈ ત્યારે એમ લાગે છે નર નિદ્રાળવા જાગજો જાગજો, જાગો જાગો રે નર, એ ઊંઘમાં રહેલા લોકો તમે જાગો, તમે જુઓ રયણ વિયાણી. આ પ્રભાતિયું છે, રાત્રિ વિયાણી એટલે આ સૂર્યનો ઉદય થયો છે, રાત્રિ અસ્ત થઈ છે એમ નહી, રયણ વિયાણી સૂરજ જન્મ્યો. આ રાત ની પ્રસુતિમાંથી સૂર્યનો જન્મ થયો છે કેવું, એના એના નવરોજ ના જે જ્ઞાન છે એ તો પ્રભાતિયા સવારમાં જ ગવાય. આપણે જેમ સાડા પાંચે કહીએ છીએ એમ નવરોજ જયારે હોય, રોજા હોય છે, નવરોજ હોય ઇસ્માઇલીને, ત્યારે એ લોકો પણ સવારના સાડા પાંચ વાગે થી નવરોજ ના જ્ઞાન ગાય. અને એમાં સૃષ્ટિ ઉત્પત્તિ ની વાત હોય, જે આપણે ત્યાં સૃષ્ટિ ઉત્પત્તિ ની કથા છે કે કઈ રીતે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, ઈંડા રૂપે હતું, જળાકાર હતું, એમાંથી ગુજરાતી સ્વરૂપો એને રચ્યા, ગુજરાતી ભાષા ખપવા લીધી, લિપિ જ માત્ર જુદી રાખી. અને એમાં સૌથી વધુ જે મહત્વની બાબત છે એ તો ભારતીય સંસ્કૃતિ અને ઇસ્લામિક સંસ્કૃતિનું સંયોજન, એક કમ્પોઝિટ કલ્ચર આપણે જેને કહીએ, સંમિશ્રિત રૂપ, એ આ ધર્માંતરિત પ્રજા છે. શું આપણે સ્વીકારી શકીએ, કેટલું સ્વીકારી શકાય, કેટલું ધારણ કરી શકાય એમ છે, કોઈ પણ મૂલ્યના ભોગે, આ વસ્તુ બહુ મહત્વની છે કે તમે કેટલું સ્વીકારી શકો, મુસ્લિમોનું શું સ્વીકારી શકો, આપણા ધર્મને આંચ ના આવે એવી રીતે, તો કે આટલું આટલું એ સ્વીકારો, આપણું આ છોડી શકાય એમ નથી, રાખો. તો આમ હિન્દુ અને મુસ્લિમ એનું સ્વીકૃત, સર્વ સ્વીકૃત થઈ પડે એને કારણે કઈ પ્રશ્નો ન ઉભા થાય એવું રૂપ એ આ ધર્માંતરિત પ્રજા છે, એના સંતો છે, એનું સાહિત્ય છે. આ ધર્માંતરિત પ્રજાનું સાહિત્ય મુનશીએ કીધું તેમ શતાધિક કવિઓ છે. મેં આ બધા પીર, આ વોરા, આ મુમના એ બધી ડિટેલ્સ ભેગી કરી તો મને પણ લગભગ 30-40 જેટલા કર્તાઓ ગયા. અને એના વિશે જ્યારે વાત મૂકી ત્યારે મને પણ ખ્યાલ આવ્યો કે આ વસ્તુ ખરેખર ગુજરાતી મધ્યકાળના સાહિત્યની આપણી પ્રજા સાથે પડેલા હતા. આખી વેપાર ને વણતની સંસ્કૃતિ ખોજાઓના હાથમાં હતી અને હિન્દુઓ પૂરેપૂરો વિશ્વાસ મૂકીને ખોજાઓ પાસેથી પૈસા લેતા, પૈસા ધીરતા, એની સાથે વેપારમાં પણ જોડાયેલા રહેતા. કોઈ વર્ગભેદ વર્ણભેદ જેવી વાત નહોતી. પણ આફ્ટર પાર્ટીશન એક એવી બાબત ઊભી થઈ કે લગભગ આ સાહિત્ય સીમાડામાં સરહદે વાત જુદું પડ્યું છે. નવેસરથી સીમાંકન અને એના માટે થોડુંક સીમોલ્લંઘન. આ સાહિત્ય તો કોઈ જોતું નથી, કારણ કે એ બધું નોમેન્સ લેન્ડ હોય છે. જે સરહદનો જે વિસ્તાર છે એ કોઈનો હોતો નથી, ન્યા પીડ્યો હોય તો કોઈનું નહીં. એમ અત્યારે નોંધારું છે. આ નોંધારું સાહિત્ય એને આજે ગુજરાત લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાએ જાણે દત્તક લીધું હોય એવું આપણે છે. અને એની આપણે કોઈ ઇસ્માઈલીઓને ખુશ કરવા નથી કહેતા, પણ ઇસ્માઈલીઓ પણ આના તરફ વળ્યા નથી. કોઈ ઇસ્માઈલી સ્કોલરને એમ નથી થતું કે આને મારે ગુજરાતીમાં મૂકવું જોઈએ, આ અમારો નરસિંહ છે. એની મા પણ એના છોકરાઓને હાલરડા ગાતી હશે, એની મા પણ એના છોકરાઓને વાર્તા કહેતી હશે. પણ આ બધી લોકવાર્તામાં ક્યાંય મુસ્લિમ માતાએ, ખોજા મહિલાએ એના બાળકને કીધેલી વાર્તા આપણે ક્યાંય સાચવી નથી. એના પણ સાદી ગીતો હશે, એના પણ મરશિયા હશે, એના પણ રાજ્યા હશે, એનો પણ ભોજો હશે, એનો અખો હશે, એનો નરસિંહ છે. એના તરફ આપણે દ્રષ્ટિ કરવાની આવશ્યકતા છે. જેમ ડાયસ્પોરા લિટરેચર એ નધણિયાતું હતું અને હવે ધીરે 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 ધણિયાતું થઈ ગયું છે, નોંધારું હતું અને આધારવાળું થઈ ગયું છે, દલિત સાહિત્યને આધાર મળ્યો છે, નારી કેન્દ્રીય સાહિત્યને આધાર મળ્યો છે, સંત સાહિત્ય ધીરે ધીરે પ્રવેશ પામી રહ્યું છે. પણ અત્યંત આ સ્થિતિમાં પણ હજુ નોંધારું રહેલું આ ધર્માંતરિત પ્રજાનું સાહિત્ય છે. એ પ્રજાના સાહિત્ય વિશે, એ પ્રજાની સંસ્કૃતિ વિશે અને એ પ્રજાના જીવન મૂલ્યો વિશે થોડીક વાતો મને ફાળવેલા સમયમાં આપની સમક્ષ મૂકી શક્યો એ મારા સમયની નહીં, મારી કારકિર્દીની પરદેશની કોઈ યુનિવર્સિટીમાં કોર્સ આપતી વખતે મેં ચંદ વિદ્યાર્થીઓ સમક્ષ વ્યાખ્યાન આપ્યું હશે, વિદેશમાં વાત કરી હશે, વિદેશના સ્કોલરો સાથે સંવાદ કર્યો હશે. પણ ગુજરાતી 5 જણા પણ મારી સામે બેઠવાનો વાત મૂકતો હોય એવું ટાણું મને 15 વર્ષે મળ્યું છે. એનો મોરા સાહેબે ગાયું છે, વાતો કેને કહીએ રે. મોરા સાહેબ એના જમાનામાં કેટલા એકલા પડી ગયા છે, કેટલા એકાકી હશે, કોને કેવું, વાત ક્યાં કેવી, વાંચ્યું છે, ભેગું પીર્યું છે, ટાઈપ સ્ક્રિપ્ટ છે, ટાઈપ કરે નહીં, કોઈ છાપવા માંગે ત્યારે તેને ટાઈપ એનો બરોબર આપી શકે. પણ એ બધા કહે છે બહુ બહુ વધારે પાના લેખના છે અને બહુ લાંબુ છે, ટૂંકું કરો. પણ મને આનંદ છે કે મારા જમાનામાં હું એકલો નથી પડ્યો, ક્યાં કોઈ સાંભળવા વાળું છે. હું હાફ કરું અને હોકારો દે પડઘા પડે એવો પણ આ વિશ્વમાં એક ખૂણો છે અને ખૂણો મારા માટે શોભિતની હાજરીમાં મૂકી હતી અને શોભિત બહુ રાજી થઈ ઉઠ્યો હતો. 10 વર્ષના અંતે મારી આ પૂરી થયેલી વાત શોભિત હવે નિરામય આયુષ્ય ભોગવે એવી પ્રાર્થના સાથે આ ધર્માંતરિત પ્રજાના સાહિત્યનો મારો લેખ શોભિતને સમર્પિત કરું. વાહ વાહ. આ ધર્માંતરિત પ્રજા મૂંગી વેદના સહન કરીને જીવતી પ્રજા હરફ નહીં ઉચ્ચારીને ખરા અર્થમાં ભાર ઝીલતી પ્રજા વતી એ ધરવાઈ ગયેલા સંતોની વાણી વતી હું આપ સૌ પ્રત્યે શુક્રગુજાર કરું છું અને આપના ઉત્કર્ષ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર.